માં અવધૂત ના એ ચાર શબ્દો નો અર્થ બતાવતા સુંદર વાત કરી છે કે અવધૂત કોને કહેવાય. અ એનું આપણે ગુજરાતીમાં કર્યું છે. અ એટલે શું કે અકાર જાણે આશાનો નાશ કર્યો નહી એને આદિ મધ્યાંત. કોઈ આશા જ નથી એને, એને આદિ નથી એને મધ્ય નથી. આત્માના આનંદે ફરતો એ મસ્તીમાં સ્પર્શેના માયાના દ્વન મારા અવધૂતને કોટી નમન. આ અકારનો અર્થ છે કે જેને કોઈ આશા જ નથી, જેને માયાના દ્વંદને છોડી દીધા છે, એને સ્પર્શ કરી શકતા નથી, જેને આદિ મધ્ય ને અંત નથી, આ બધાથી પર એવો જે સાધુ અવધૂત, એ અકારનો અર્થ થાય છે. અકારના આટલા ગુણ એનામાં હોવા જોઈએ, એને કોઈ આશા જ ના હોવી જોઈએ, એને આદિ મધ્ય ને અંત નો વિચાર જ ના હોવો જોઈએ, આત્મા આનંદમાં મસ્ત ફરતો હોય, એ અવધૂતના અકારનું લક્ષણ છે. પછી વકાર આવ્યો કે વકાર જાણે એને વ્યાપે ના વાસના, જેને કોઈ વાસના નથી કે મારે આ જોઈએ કે તે જોઈએ, ફલાણા ને મળવું કે ઢીકણા ને મળવું, એ કોઈ વાસના જ નથી એને, એ આશા પાશ વિવર્જિત હો, વાસના વસ્ત વિવર્જિત હો, જેને વાસના ને છોડી દીધી છે, એ અવધૂત ના વકાર નો અર્થ થાય છે. અને વાણી છે નિર્મળ વચન, એની વાણી નિર્મળ છે. જો આપણી વાણી વડે આપણે બીજાને દુઃખ આપતા હોઈએ, આપણી વાણીથી બીજાનું મન દુભાતું હોય, તો આપણે સંત નથી. હા, સંતની વાણી તો બીજાને શાંત પાડે એવી હોય. ગુરુ મહારાજે તો ગાયું છે કે કડવા મીઠા સબકા સુનના પણ મુખ અમૃત બરસાના. બીજો કડવું કે સાંભળીએ, મીઠું સાંભળીએ, પણ આપણા મોઢામાંથી તો અમૃત જ નીકળે. કડવા મીઠા સબકા સુનના અને મુખ અમૃત બરસાના, સમજ સુખ દુઃખ નભ બાદલ સમ, રંગ સંગ છુડાના કે બનવા હરિ ભજના હરિ ભજના. કડવું તો કોઈ દિવસ બોલાય નહી, જેની વાણીમાં સંયમ ન હોય, જેની વાણીમાં મધુરતા ના હોય, જેની વાણીમાં બીજાનું કલ્યાણ ના હોય, એને સંત ના કહેવાય. એ ભલે ગાળો દે, આપણને મુશ્કેલીમાં મૂકે, ન કહેવાના શબ્દો કે, પાંચ માણસ વચ્ચે આપણને અપમાન કરે, એને સંત કેમ કહેવાય? સંતની વાણી તો નિર્મળ હોય. અવધૂતના વકાર આપણને સમજાવે છે કે વકાર જાણે એને વ્યાપે ના વાસના, અને વાણી છે નિર્મળ વચન, એવી વાણી હોય. અને કોપ કરે તો પણ આનંદ થાય આપણને, રમૂજ કરે તો આનંદ થાય તો થાય જ, પણ એની કદાચ પુણ્ય પ્રકોપ કરે અને એમાં પણ જો બોલે તો એમાં પણ આપણું કલ્યાણ જ હોય, આપણને આનંદ જ થાય, ત્યારે એ સાચો સંત કહેવાય. બાકી બીજાની જે પોતાની વાણી બીજાને દુઃખ આપે, એટલા જ માટે વાણીનો સંયમ બહુ અગત્યનો છે. તેનો કલયુગ જયારે આવે છે ત્યારે જીભ જાળેલી છે. અને બ્રહ્માએ પૂછ્યું, જીભ કેમ જાળી છે? કે કલયુગમાં જે જીભને વસ રાખશે ને એ જ મોક્ષને પામશે. વાણી અને સ્વાદ જીભને બે રીતે સંયમમાં રાખવી જોઈએ, ત્યારે એ અવધૂત કક્ષાનો સંત ગણાય. જેની વાણી પરિતપ્ત અને બિચારાના તપેલાને શાંત કરી દે, દુખિયાઓના દુઃખને દૂર કરી દે, એ વાણી સંતની વાણી કહેવાય. એવી વાણી બોલો કે જેથી બીજાના હૃદયના દુઃખ જાય, બીજાને આનંદ થાય. માટે વાણીનું તપ એ અત્યંત એવું છે. આપણે ગમે એવા રૂપાળા હોઈએ, આપણે સુંદર કપડાં પડી પહેરીને બેઠા છે, પણ જો આપણી વાણીમાં મધુરતા ના હોય, આપણી વાણીમાં સત્યતા ના હોય, આપણી વાણીમાં વિવેક ના હોય, તો ખરો માણસ સાચા માણસો જાણશે કે આ કોઈ હલકટનો છોકરો છે. છો ને રૂપાળો ડેર થઈને બેઠો અને સુંદર કપડા પહેરીને બેઠો, પણ આપણી વાણીમાં જો એ ના હોય, વિવેક ના હોય, આપણી વાણી આપણને છતા કરી દે છે. હા, યથા યથા મુંચતી વાક્ય માનવો તથા તથા જાતિ કુલ પ્રમાણમ. જે પ્રમાણે આપણા મુખમાંથી વાણી બોલાય છે, એ આપણી વાણી ઉપરથી આપણે કયા કુળના છે, કઈ જાતિના છે, એ આપણે ઓળખી જઈએ છીએ. હા, આપણી વાણી આપણને છતા કરી દે છે. એક બ્રાહ્મણ હતો ભાઈ, બિચારો રસોયાનો ધંધો કરે. રસોયાનો ધંધો કરે એટલે કોઈ બ્રાહ્મણ એને કન્યા ના પરણાવે. હા, મારી દ્રષ્ટિએ તો બહુ સારું, ખાવાનું જ ના કરવું પડે આપણી છોકરીને, એવું જ કરી દે. કારણ કે એમ તો રસોઈ ધંધો પડ્યો ને એનો, પણ હવે એવું થયું છે કે રસોયાને કોણ પરણે. પેલો એટલું બધું કમાયો રસોઈમાં મહેનત કરીને, 52 વર્ષ નો થયો, પાસે 25-20 હજાર રૂપિયા થઈ ગયા. પેલાને વિચારો કે આ પૈસાને શું કરીશ, કોઈ પાછળ વારસદાર નથી, એ કોઈ પત્ની નથી. એ તેણે નિર્ણય કર્યો કે ગમે તેમ પણ લગ્ન કરવું છે. એટલે આ લોહીનો વેપાર કરનારની જે ટોળકી આવે છે ને, એમાં બિચારો ફસાઈ ગયો. બે ચાર બાપજી કન્યા લાવી આપી. હા, સરસ બ્રાહ્મણ. અરે બ્રાહ્મણ ની, અમારા ગોર ની છોકરી લાવી આપીએ, પણ 10,000 રૂપિયા આપવા પડે. કે આપી દઉં, મારે પૈસા કરવા શું બધા બહુ છે. પેલા એ 10,000 રૂપિયા આપ્યા. એટલે પેલા જે દુષ્ટો હતા ને, એક હલકી કોમ ની છોકરી હતી હરિજન ની, જરાનો રંગ રૂપાળો ભાઈ, સફેદ સારી જરા રૂપાળી, એને સુંદર કપડા પહેરાવી દીધા. અને આ મારા ગોર ની જ દીકરી છે મહારાજ, એમ કે હા. અને મહારાજ ને પરણાવી દીધી ભાઈ. મહારાજ પરણીને ઘેર લાવ્યા. બંનેના સંસ્કાર વચ્ચે ભલે રસોયો, પણ બ્રાહ્મણ તો હતો ને, એટલે બંનેના સંસ્કાર વચ્ચે આપ જમીન માં ફેર. પેલી સાવ હલકટ સ્ત્રી, બ્રાહ્મણ ને લાગ્યું કે કાચું કપાઈ ગયું કે લાગે છે કઈ, પણ હવે શું થાય ભાઈ, લાવ્યા એટલે એને અપનાવે છૂટકો. બાપે બીજી બૈરી કરી એટલે આપણે જીજી કહેવી જ પડે એને, છૂટકો જ નથી. તેમાં પરણી લાવ્યા એટલે નભાવી પડશે આપણે. પેલા એ 2-4 દિવસ થયા એટલે ભાઈબંધો મળ્યા. કહેલા તું પરણી આવ્યો કે? ઓ યાર, અમને ખબર ના કે ભાઈ એવું થયું, એકદમ ગોઠવાઈ ગયું યાર. અને મારે આ થયું તો હવે તારી નવી હું લાવ્યો છે એના હાથની રસોઈ તો ચખાડ. કે કોણે ના પાડી, ચખાડીએ તારે. બોલો ક્યારે રાખે છે? તમે બધા કહો તારે કાલે જ રાખો ને ભાઈ. બધાએ નિર્ણય કર્યો ભાઈ બંદોસ્તારોએ કે આવતીકાલે તારે ત્યાં અમે જમવા આવીશું. તારી નવી વહુના હાથની જે રસોઈ છે ને, એ રસોઈ ચાખવા અમે આવીશું. નક્કી થયું. બીજે દિવસ પેલો સાંજે ઘેર ગયો. પત્નીને કહ્યું, જો આવતીકાલે મારા મિત્રો જમવા આવવાના છે, રસોઈ તો હું કરી નાખીશ, તારે વાંધો નહીં આવે, પણ પીરસવાનું તારે. એવું પીરસજે કે મારા મિત્રોને એમ ના લાગે કે મેં તને ગમે ત્યાંથી પકડી લાવ્યો છું. હા, તારી જાત બહાર ના આવી જાય. હા, કે દાદા તમે શું કરો, ચિંતા કરો છો, હું એવા પીરસીશ કે ખરેખર બસ તારે. મારા જે તો શું બનાવીશું, ઉનાળાની સિઝન હતી ભાઈ, એટલે કેરીની સિઝન, એટલે રસ રોટલી બનાવી. મારા જમવા મિત્રો જમવા આવ્યા, પીધે માંથી પીરસવાનું છે. પેલા બધા જમવા બેઠા, પેલી બાઈ પીરસવા આવી. પેલા ભાઈએ એના પતિએ કહ્યું છે કે જો આગ્રહ કરજે. હા, હવે આગ્રહ શેનો થાય? જે મુખ્ય ભોજન હોય એનો જ આગ્રહ થાય. લાડુ હોય તો લાડુ નો, રસ હોય તો રસ નો, શિખન હોય તો શિખન નો. પાણી નથી આવતું મોડામાં, આ તો વાત ચાલે છે. હા, શિખન હોય તો શિખન નો, એનો આગ્રહ થાય. પેલી બાઈને બિચારીને ખબર નહીં કે શેનો આગ્રહ થાય ને શેનો ના થાય. એટલે સાગ ના મારા સ્વાગત લો, ને મારા સ્વાગત લો, દાળ ના મારા સોગન લો, ના મારા સોગન લો, આ વાલ હું કે ના મારા સોગન લો, ના મારા સોગન લો, આ વાલ મૂકે એની શું દશા થાય બિચારાની? પણ તોય વાલ હું મૂકે આગ્રહ કરીને. આમ કરતા કરતા પેલી રોટલી મૂકવા આવી કે લો લો ને, અરે લો, કૂતરાના કાન જેટલી તો લો. પેલા ચમક્યા, કૂતરાનો કાન જમતી વખતે યાદ કરીએ તોય આપણને સુખ ચડે, ખાવાનું ભાવે નહીં. તારા તો કૂતરાના કાન હાથે સરખાવી રોટલીને. પેલા સમજી ગયા કે કૂતરાના કાન સાથે સરખાવે છે, આ કોઈ ઉચ્ચ જાતિની નથી ભાઈ. આપણને ભાત જોઈતો હોય તો શું કહીએ આપણે? એક લીંબુ જેટલો મૂકો ભાઈ, એથી આગળ વધ્યા હોય એક મોસંબી જેટલો મૂકો. દાળ બરાબર મસ્ત બનાવી હોય ભાઈ, ટેસ્ટફુલ, વધારે ભાત ખાવો છે તો આપણે કહીએ કે નાજીર જેટલો મૂક ભાઈ ખાસો. પણ એવું કહેવાય પોદરા જેટલો મૂકો, એવું કહેવાય આપણાથી? આટલો એક ઘડિયાળના લીંડા જેટલો મૂક્યા ભાઈ, આવું કહેવાય આપણાથી? એ ખવાય કેમ કરીને? યથા યથા મુંચતી વાક્ય બાણમ તથા તથા જાતિ કુલ પ્રમાણમ. જે પ્રમાણે તમારા મુખમાંથી વાણી નીકળે છે એ વાણી આપણને છતા કરી દે છે. હા, ગમે એવા રૂપાળા હેર થઈને બેઠા હોઈએ પણ આપણી વાણીમાં વિવેક ના હોય, આપણી વાણીમાં શબ્દે શબ્દે ગાળ બોલતા હોય, હે આપણે બીજાના દુઃખ થાય એવું બોલતા હોય તો એ આપણો કહેશે કે આ કોઈ સજ્જન લાગતો નથી, કોઈ હલકટનો દીકરો છે. એક વખતે આ વ્યંઢળો ખરા ને ઈજડાઓ, એ ઈજડાઓએ મિટિંગ ભરીને વિચાર કર્યો કે આપણા તાબોટા પાડીને 18 લાખ રૂપિયો ઉઘરાવીએ, આ કઈ નક્કી કરીશું, બીજો કઈ ધંધો આપણે શોધી કાઢીએ કે શો ધંધો કરીશું. ભણ્યા તો હોય નહીં, બીજું કામ આવડે નહીં, વેપારમાં બુદ્ધિ ના ચાલે. એમ શરીર ઊંચા હોય, સશક્ત હોય, હિંમત ના હોય એમનામાં. હા, એટલે તો આપણે એક કામ કરીએ, ધાળ પાડવાનો ધંધો કરીએ. ઈજડાઓને ધાળ પાડવી છે ભાઈ, કે હા આપણે ધાળ પાડવાનો ધંધો કરીએ. એટલે એમને તો બધા એ કાળા બીચી સેમ, કાળા પાટલું, કાળા કોટ, કાળી બુકાનીઓ બધું શિવાડી દીધું. બધાએ કોઈ ધાર્યું તો કોઈ ડાંગ તો કોઈ વળી ફરસી, હથિયાર પણ વસાવી દીધા. હવે જે આ લૂંટવા માટે ધાળ પાડવી છે અથવા લૂંટવાનો ધંધો કરવો છે, એક મોટો રસ્તો જાય છે. રસ્તાની બાજુમાં જંગલ, ત્યાં બધા સંતાઈ રહ્યા ઝાડીમાં. હવે આ રસ્તેથી જે જાય એને આપણે લૂંટી લેવાનો, બરાબર? ભગવાનનું કરવું ભાઈ, અને મિયા ભાઈની જવાન જાય. એ રુસ્તમ ને મોહમ્મદ ને કાશી ને સારા એસા હે સારા, વાત તો એવી કરે કે એક જાણે મિસાલે 100 સાફ થા બોલો. તમે 100 તો હતા સે, તું વાત કરે છે બોલો, 50 તો થા યાર, મેં ગિનકર આયા ને 50 હોતા હશે, 25 તો થા બોલ, કલ્લા કી કસમ મારે, શું 25 બોલો, 10 થા. અરે 10 સાફ સારા જોડે રહેતા હશે. પેલો મિયો ગયેલો, પેલા ભાઈ ગયેલા જહાજનું જવા, અને ધુંગા આગળ બેસવા જાય છે જ્યાં, અને ખખડાટ થયો એટલે લોટો મૂકીને નાઠા, અને પેલા ભાઈ બંધ કહું કે એક જાલે ને 100 સાફ થા, મોટી મોટી વાતો. અરે 10 તો 5 તો હતા યાર, ખોના પહોંચી આવ્યો, અને કે પહોંચ તો હોય યાર, તું વાંધો બહુ, 2 તો થા, અરે 2 હા પહોંચો હોય બોલ, 1 તો થા જ, મેં ઘીન કરાય ને, અરે શું ઘીન યાર, કોઈ દાડે ધુંગામાં સાફ બોલ, કુછ ખીખડા તો થા જ બોલો, બસ ખખડ્યો છે એને ના કઈ કહીએ છે. આવી બધી વાતો કરતા કરતા મિયાભાઈ જાય છે, અને ઝાડી સરબડી 25 ઈજડા, હા એ ઊંચા પોડા, કાળો કપડો પહેરેલો, હાથમાં હથિયાર, અને જો મારા બેટા મિયાભાઈ ના છક્કા છૂટી ગયા. હા શું કરીશું મોહમ્મદ, દે દો, સબકો દે દો, આપણી પાસે જે કઈ છે એમને આપી દો, આપવાની તૈયારીમાં જા. એટલામાં ઈજડા ઉપર આવ્યા, હવે કઈ બોલવું તો પડે ને ભાઈ, બોલ્યા વગર એમને પડકાર તો ફેંકવો પડે, હવે બોલવું હોય તો એમને તાળી પાડવી પડે, તાળી વગર બોલાય નહીં. હવે હાથમાં તો પેલો હથિયાર, જ્યાં બોલવાના મૂડમાં આવી ગયા એને હથિયાર નીચે નાખી દીધા. એ ખરે રાખ્યો બે નો જે કો હતો, નહી તો લૂંટ લેંગે, માર ડાળેંગે. મમ્મત આ તો ઈજડિયા હે, ઈજડિયા હે. આનો કાર્યમ્યાણમ તથા તથા જાતિ કુલ પ્રમાણમ. જો એ બોલ્યા ના હોત તો પેલા આપી દેવાને તૈયાર જ હતા, પણ એમની બોલીએ એમને છતા કરી નાખ્યા. માટે વાણી એવી બોલીએ કે બીજાના દુઃખને દૂર થાય, બીજાના તપેલા અંતરને શાંતિ મળે. હા.